તારીખ 10/2/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 425-429 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 140
નિર્દોષતાનો માર્ગ જ્ઞાનીનો માર્ગ એટલે પવિત્રતાનો માર્ગ સમ્યક માર્ગ વિતરાગતાનો માર્ગ છે એ માર્ગનો વિચાર કરતા એટલે એ ઉપાયનો વિચાર કરવામાં આવે છે વિતરાગતા કેમ પ્રાપ્ત થાય એનો ઉપાય વિચારીએ તો એ વિચારતા સિદ્ધિ વાત પહેલી એ વિચારમાં આવે છે કે આ દેહ ની મૂર્છા કરવા યોગ્ય નથી દેહની મૂર્છા એટલે કે દેહાર્થે આત્માને ભૂલવા જેવું નથી પછી દેહાર્થની પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારની હોય આહાર કરવાની હોય આરામ કરીને નિરાંતે ઊંઘી જવાની સૂઈ જવાની હોય કે રળવાની પ્રવૃત્તિ હોય કમાવાની પ્રવૃત્તિ હોય દેહના પોષણ માટેની દેહને ટકાવવા માટેની દેહને જાળવવા માટેની એવી કોઈ પણ કાળજી દેહ સંબંધિત લેતા આત્માને ભૂલી જવું પડે પોતાના સિદ્ધપદનું વિસ્મરણ થાય એવું કરવા યોગ્ય નથી એ નહીં થવું જોઈએ એમ જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા સિદ્ધ એ સામે આવે છે પહેલું એ સામે આવે છે કે આ જીવ દેહની સંભાળ લેતા પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને ભૂલે છે આ નહીં થવું જોઈએ પછી મોટી વણઝાર ચાલે છે એની એટલી મોટી ચાલે છે કે જીવ એક ક્ષણ પણ એમાંથી નિવૃત્ત ઉપયોગ કરીને પોતાના ઉપર ઉપયોગ લઈ જઈ શકતો નથી એવી દી સ્થિતિમાં આવે છે જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે જો કેવી શૈલીથી વાત મૂકે છે કે કોઈ પણ પ્રકારે આ દેહ છે તે મૂર્છાને પાત્ર નથી મૂર્છાને યોગ્ય નથી એમાં મૂર્છાવા જેવું નથી તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી દેહનું દુઃખ દેહની પ્રતિકૂળતા સંયોગોની પ્રતિકૂળતા એની સૂચનામાં એની ચિંતામાં આ આત્મા રોકાઈ જાય એ આત્માને યોગ્ય નથી પરમાત્માને વાસુદેવ કાળ કઠાવવા જેવી વાત છે ઘરે મહેમાન આવે તો કોઈ કામ સોંપતું નથી પાણી પીવું હોય તો એને લાવી દે એને એમ ન કે તમે ઊંટ ઊભા થઈને લઈ લ્યો પાણી એમ કે પાણી પીવું હોય તો પાણી આરે જઈને પી આવો જઈને એમ કે છે પાણીનો ગ્લાસ પણ એને લાવી દે છે તો આ ઘરે પરમાત્મા છે એને કહે છે કે તમે હાવણી લઈને માસી દુ કાઢો કેટલું અપમાન છે એવું પોતા પોતે કેટલું મહાન છે પરમાત્મા પદ અંદરમાં શું છે એનું બેભાન પણ છે મૂર્છામાં તો શું થાય બધું મૂર્છા ખાઈ ગયો છે શરીરમાં મૂર્છા ખાઈ ગયો છે એટલે એને દુઃખે દુઃખ શરીરના દુઃખે દુઃખ અને શરીરના સુખે સુખ એમ આખી દુનિયા આવી ગઈ એવું સોચવા યોગ્ય આ આત્મા નથી આ આત્મા એવો નથી કે એને ત્યાં રોકે એને ત્યાં રોકવો એને યોગ્ય નથી એ ઘણો અનાદર છે આત્માને આત્મ અજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી આત્માને પોતાને વિશે પોતાનું જે અજ્ઞાન છે એની ચિંતા કરવી એ સિવાય બીજી ચિંતા એને કરવી ઘટતી નથી પહેલામાં પહેલી એને આ ચિંતા કરવી ઘટે છે કે જો અજ્ઞાન ન મીઠું તો ફરીને તો મનુષ્ય દેહ આવવો મુશ્કેલ છે બહુ ભાગ તો મનુષ્ય દેહના અધિકારી સમ્યક દ્રષ્ટિ જીવોને ગણવામાં આવે છે, એટલા માટે કે બે ગતિ તો એને વિચ્છેદ જાય છે, બે ગતિનો બંધ એને પડતો નથી. એટલે ક્યાં દેવ ને ક્યાં મનુષ્ય, એટલે વારંવાર મનુષ્ય થવું તો આરાધક જીવને જ સંભવે છે. બાકી તિર્યંચ ગતિ એટલી મોટી છે કે જીવ કઈ જગ્યાએ ખોવાઈ જાય છે એને શોધવો મુશ્કેલ પડે. એવી દશા હોવાથી અને એ અજ્ઞાનનું ફળ હોવાથી એની ચિંતા કરવી એ સિવાય બીજી ચિંતા ન કરવી, એમ અજ્ઞાનની ચિંતા કરવી ને અજ્ઞાન સિવાય બીજી ચિંતા ન કરવી એમ કહે છે. એમ કરવું ઘટે છે. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં સામે મોત સામે દેખાય, મૃત્યુ સામે દેખાય, છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી, કેમ કે એ ચીજ કોઈ પોતાની નથી, પોતે શાશ્વત છે, એટલે મૃત્યુ જેવી ચીજ પોતાને માટે તો છે નહીં. એક દેહની સ્થિતિ પૂરી થાય છે, એનું જ્ઞાન થાય છે કે આ શરીરની સ્થિતિ પૂરી થઈ, એની સ્થિતિ પૂરી થવાનું જ્ઞાન છે. પાડોશીને એનો જે રહેવાનો યોગ હતો, એને જેટલું ભાડું ભર્યું હતું એટલા પાડોશમાં એ રહ્યા, એનું વાત પૂરી થઈ ગઈ, ઘર ખાલી કરી જાય છે. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એવી સ્થિતિમાં જે દેહને ભિન્નપણે જોવે છે એને તો અમે નમસ્કાર કરીએ છીએ, નમસ્કાર કરે છે. એ જ વાત ચિંતવી રાખવી, એવી દેહથી ભિન્ન આત્માની વાતને ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. સર્વને એ કરવા જેવું છે, અમને તમને અને સર્વને એ જ કરવા જેવું છે, એ જ કરવું ઘટે છે કે દેહથી ભિન્ન આત્માને અનુભવમાં લઈને એના ભાનમાં રહેવું, દેહથી ભિન્ન આત્માના ભાનમાં રહેવું, એ જ કરવું ઘટે છે. દેહ તે આત્મા નથી અને આત્મા તે દેહ નથી, આ શરીર તે આત્મા નથી, આત્મા તે આ શરીર નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહને જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. ભિન્ન છે એનો અર્થ કે જુદાપણે દેખાય છે, જુદાપણે જણાય છે. શરીરથી જેની દશા વળી ગઈ, અંતર વળી ગઈ, પાછી વળી ગઈ, ભિન્ન પડી ગયો, એને દેહાતીત દશા કહેવામાં આવે છે. દેહથી અતીત પાર થઈ ગયો એવા દેહને વિશે જેમ ઘડાને જુદો જુએ છે એમ જુદો જુએ છે, બીજા પદાર્થને જેમ જુદો જુએ છે, જોનાર આત્મા કે આ ફલાણી ચીજ છે એમ આ દેહ બીજી ચીજ છે એમ જુએ છે. પોતાપણે મમત્વપણે સ્વપણે જે દેહને દેખતો નથી એ રીતે દેહથી આત્માને ભિન્ન અનુભવમાં ભાનમાં લેવો ઘટે છે. વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ રૂપ આદિ પરિણામ જોઈ હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતો નથી. શું કહે છે કે વિચાર કરીએ છીએ તો દેહ તે આત્મા નથી ને આત્મા તે દેહ નથી, એ તો પ્રગટપણે જણાય છે અથવા અનુભવ સિદ્ધપણે જણાય છે, કેમ કે એનો ફેરફાર થતાં આત્મામાં ફેરફાર થતો નથી. દેહ ક્રશ થાય તો આત્મા નબળો પડી જતો નથી, દેહ ફૂલી જાય તો આત્મા કાંઈ બહુ શક્તિવાન થઈ જાય છે એવું બનતું નથી, એ તો પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. તો પછી સ્વાભાવિકપણે દેહનો ક્ષય થાય કે દેહની વૃદ્ધિ થાય કે એમાં રૂપ એટલે કુરૂપ હોય કે સ્વરૂપ હોય ગમે તે પરિણામ હોય, એથી કોઈ આ આત્માને હરખશોક થાય એ રીતે કોઈ રીતે થવું ઘટતું નથી, યોગ્ય નથી. કેમ કે એ પરચીજ છે, એનું જે થવું હોય તે થાવ, ખરેખર મારે એને કઈ લેવા દેવા નથી. જો શરીરને અને આત્માને લેવા દેવા નથી તો પછી શરીરના સંબંધિત જેટલા કોઈ સંબંધો છે એની સાથે શું લેવા દેવા રહીએ છે, એટલું છેટું પડે છે. એવા ભિન્ન આત્માના ભાનમાં રહેવા માટેનો બહુ સારો પત્ર છે. અને અમને તમને તે નિર્ધાર કરવો ઘટે, નિર્ધાર કરવો રાખવો ઘટે છે, અને તે જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. વિતરાગના માર્ગનો આ મુખ્ય ધ્વનિ છે, તીર્થંકરના માર્ગનો આ મુખ્ય ધ્વનિ છે કે દેહથી ભિન્ન આત્માનો નિર્ધાર કરવો, દેહથી ભિન્ન આત્મામાં રહેવું, ભિન્નપણે રહેવું, એ જ જ્ઞાનીના માર્ગનો, એ જ તીર્થંકરના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. આ મુખ્ય વાત ફેરવી ફેરવીને ભિન્નતાની વાત કરવી છે. જે દેહની અભિન્નતાને લઈને જીવ નવો નવો સંસાર વધારતો જાય છે એને એકદમ સંક્ષેપમાં લાવવાની વાત છે. થોડ વાત, પૂર્વકર્મ અનુસાર જે થવું હશે તે થશે, પણ આ આત્માનું વિસ્મરણ કરીને એનું અહિત કરી નાખવા જેવું નથી. દેહની મૂર્છાએ આત્માનો ભોગ લીધેવો એ ક્યાંનું ડાપણ છે? દેહની મૂર્છાથી આત્માને ભોગ દેવાની વાત છે. આ ભોગ ચડાવે છે કે નહીં? આમ પ્રાણીનો ભોગ આપો, યજ્ઞ કરે છે માતાના મંદિરમાં, આત્માનો ભોગ આપવાની વાત છે. પોતાનો ભોગ આપે છે દેહની મૂર્છાથી. જ્ઞાનીના માર્ગનો આ મુખ્ય ધ્વનિ છે કે છે, મુખ્ય વાત આ કરે છે. બધી વાતમાં આ એક ધ્વનિ મુખ્ય રહે છે કે તું દેહાર્થને છોડીને આત્માર્થમાં આવી જા, રસ્તો બદલ, માર્ગ બદલ, નહીતર દુઃખના ડુંગરા માથે ઉભા છે, તોળાઈ રહ્યા છે. એ લક્ષમાં લેવા જેવી વાત છે. પરિણમન છે તો ભિન્નપણાનું સાક્ષાત પરિણમન છે. એવું જે પોતાના સ્વરૂપનું એકત્વ ભજે છે એટલે સહેજે દેહાદીથી ભિન્નત્વ વર્તે છે. તે દેહનું ખોખું જુદું દેખાય છે, અંદર ચૈતન પિંડ આત્મા જુદો દેખાય છે. એ મુખ્ય ધ્વનિ છે, માર્ગનો આ મુખ્ય ધ્વનિ છે, ઉપાયનો આ મુખ્ય વિચાર છે, મુખ્ય પાસું છે. પહેલું વહેલું હવે આ જગ્યાએ લખે છે સુભાગભાઈને કે વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂજે તો હવેના કાળમાં કંઈક લાભ થવો સંભવે છે. અત્યારનું બધું કાળ જોતા વેપાર કરતા કોઈ યાંત્રિક વ્યવસાયની અંદર આવો તો એવું કંઈક ઠીક લાગે છે. આ પહેલું વહેલું ચાલે છે, પણ આટલી દેહની ભિન્નતા સ્થાપીને એ વાત છે. દેહની મૂર્છા છોડવાની બહુ જોરદાર વાત કર્યા પછી આટલી વાત છે. ભાવસાર ખુશાલ રાયજીએ 1-5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે, સમાચાર મળ્યા છે. કોને પત્ર લીધો છે નથી લીધું, પણ આગળ પાછળનું કોઈ અનુસંધાન પણ એટલે મળતું નથી. પણ એ એક સમાચાર ઉપરથી, એના ઉપરથી બોધ શું લેવો છે એ વાત બીજી નીતિમાં મૂકી છે કે સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જે સંસારના પ્રસંગોની અપેક્ષા વૃત્તિમાંથી જીવ આત્માને અવલોકવા જેટલો, સામું જોવા જેટલો નિવૃત્ત થતો નથી, એ આખો પ્રસંગ ઉદાસીનતાનો છે, ઉપેક્ષાને યોગ્ય છે. આખા સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો પોતાને પોતાના આત્મામાં આવવું હોય તો આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જીવ વ્યવહારિક કાર્યોમાં ચિંતિત રહે, વ્યવહારિક કર્મની અપેક્ષા રાખે, બાહ્ય પ્રસંગોની અપેક્ષા વૃત્તિમાં ઉભો રહે અને પરમાર્થ માર્ગની વાંછા રાખે, ઈચ્છા રાખે, એ કોઈ રીતે નહીં બની શકવા યોગ્ય વિષય છે, કોઈ રીતે ન બની શકવા યોગ્ય એવું કાર્ય છે. આ સિદ્ધ સિદ્ધિ વાત છે. એક તરફી કામ થતું નથી કે આત્માનો વિચાર કરે એટલે આત્મા મળી જાય, આત્માનું ચિંતન કરે એટલે આત્મા મળી જાય, એવું એક તરફી નથી. સામે બીજું પડખું ઘસાવવું જોઈએ, બીજું પડખું તૂટી જવું જોઈએ. બીજું પડખું એમને સાજું રહી જાય અને આત્માનો ચિંતન વિચાર કરતા આત્મા આવી જાય, આત્મા એ કોઈ રીતે બની શકે એવું. આ તો એક સમાચાર ઉપરથી સંસારનો વલણ છે એ સ્પષ્ટ કરી નાખ્યું છે. 427 અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. તમો સર્વ મુક્ષુજન પ્રત્યે નમ્રપણે યથા યોગ્ય પ્રાપ્ત થાય. અહીંયા સત્સંગની ભાવનાનો વિશેષ કરીને આ પત્ર છે. તમો સર્વ મોક્ષુજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ. કોઈ મહાપુરુષ મળી જાય, કોઈ એવા પુરુષના સમીપમાં રહીએ, પોતે એ ભાવના ભાવે છે. કેમ કે એ કાળમાં કોઈ દેખાણું નથી, પોતાને એ ખટકે છે ત્યારે. આ તો કેવો કાળ છે કે કોઈ જ્ઞાની નથી અત્યારે. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન, સમાગમ શબ્દ નથી વાપરી જોયું, જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ. અમે તો જ્ઞાની પુરુષની સેવા ચાહીએ છીએ, જ્ઞાની પુરુષની સેવામાં રહેવા ઈચ્છીએ છીએ. અમે તો બહુ ભાવના છે. તથાપિ આ દુષ્મ કાળને વિશે તો તેની પ્રાપ્તિ પરમ દુષ્મ દેખીએ છીએ, પણ આ દુષ્મ કાળમાં તો એવી એવા જ્ઞાનીની પ્રાપ્તિ, જ્ઞાનીનો યોગ પરમ દુષ્મ ઘણો જ ભાગ્યે જ મળે, લગભગ ન મળે એવી પરિસ્થિતિ જોવામાં આવે છે. અને તેથી જ્ઞાની નહીં મળવાથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, ચલાચળ નથી. ઘડીકમાં શંકા પડી જાય, ઘડીકમાં ભાવ ઓછો થઈ જાય, ઘડીકમાં ભાવ વધી જાય, એમની સ્થિર બુદ્ધિ છે જેની. જ્ઞાની પુરુષના આશ્રય માટે જેણે દ્રઢ નિર્ધાર કરેલો છે કે જ્ઞાનીના આશ્રયમાં જ કલ્યાણ માનછું, કલ્યાણની પ્રાપ્તિ કરવી, તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એવા નિર્ણયથી, તેથીનો અર્થ એમ લેવો, એવા નિર્ણયથી જેની બુદ્ધિ સ્થિર છે, દ્રઢ છે, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગપૂર્વક ભક્તિ ભાવે રહેવાની પ્રાપ્તિ કેવી, સત્સંગપૂર્વક ભક્તિ ભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્ય રૂપ જાણીએ છીએ. એ ગોપનીનો બહુ મોટો ઉદય જાણીએ છીએ. જો કેટલો સત્સંગનો એમને મહિમા છે. જ્ઞાની નથી તો જ્ઞાની પ્રત્યે દ્રઢ આશ્રયવાન છે, એની ભક્તિમાં રહેવાની અમારી ભાવના છે. બોલો, એ ખરેખર જ્ઞાનીનું બહુમાન છે. વેવાઈનો નોકર આવે તો એને સારો નાસ્તો કરાવે. મોટો મોટો માણસ વેવાઈ હોય એને ત્યાંથી કંઈક ચિઠ્ઠી લઈને આવ્યો હોય કે શેઠ સાહેબે આપને એટલા સમાચાર મોકલાવ્યા છે, આ ચિઠ્ઠી દેવા લઈ જાઉં છું, તો ઉભરે ઉપર ચિઠ્ઠી લઈ જાય, પેલા તું બેસશે. છાપાડી નાસ્તો સરખી કરીને જા. નોકરનું બહુમાં એ પછી ભલે આનંદ હોય, દેવા આવનાર જાતિનો આનંદ હોય, માણસ છે એમ જોવે છે. અમારા વેવાઈનો મોટા માણસનો સમાચાર લઈને આવનાર માણસ છે, એ એના વેવાઈનું સન્માન છે. આ જ્ઞાનીનું કેટલું સન્માન છે એમ જોવે છે. મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે વિખવાદનો તો પ્રશ્ન જ નથી, એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. આદર કેટલો છે એકબીજાને, કે અરે તમે જ્ઞાનીના આશ્રયમાં રહેવા ઈચ્છો છો, અમે તો તમારી ભક્તિ કરીએ એમ કે છે. જ્ઞાની થઈને એમ વાત કરે છે, પાછું મુમુક્ષુ થઈને કરે વળી બીજી વાત છે. આ એક બોધ લેવાનો વિષય છે કે કેવો પ્રકાર હોવો જોઈએ, સત્સમાગમનો સત્સંગનો કેટલો આદર હોય તો એ સત્સમાગમમાં રહેતા જીવ ઉપર ઉપદેશની અસર આવે, અને નહીતર ઉપદેશને એને કાંઈ લેવા દેવા રહે નહીં. આપણે ઘણી વાર અહીંયા ચર્ચા ચાલે છે, એક કલાક સાંભળ્યા પછી બહાર નીકળીએ તો જાણે કાંઈ ને કાંઈ અમને બધું ફરી ગયું એમ લાગે. કારણ શું છે? કેટલા આદરથી આ સમાગમમાં આવવું જોઈએ એનો વિચાર સુધા હોતો નથી, તો વિવેક તો ક્યાંથી હોય? એના જેવું છે. કહે છે કે જ્ઞાની પુરુષના આશ્રય વિશે જેની બુદ્ધિ સ્થિર છે, મક્કમ છે, અચળ છે, જેના પરિણામ અચળ છે, એવા મુમુક્ષુ જનને વિશે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપની છે. એવા મુમુક્ષુ જનને વિશે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવું, સત્સંગપૂર્વક, સત્સમાગમ સિવાય બીજો કોઈ હેતુ નહીં એની અંદર, અને ભક્તિભાવે રહેવું એટલે બહુમાનના ભાવે રહેવું, તે પ્રકાર પણ મહાભાગ્ય હોય તો બને છે, નહીતર એવો પ્રકાર બનતો નથી. તથાપિ હાલ તો તિથિ વિપર્ય પ્રારબ્ધ ઉદય વર્તે છે, અત્યારે જે પ્રારબ્ધનો ઉદય છે એ તિથિ જુદી જાતનો વિરુદ્ધ વર્તે છે. સત્સંગનો લક્ષ અમારા આત્માને વિશે વસે છે, આ એક લક્ષ્ય ઘણા પત્રો લખ્યા છે. સત્સંગનો લક્ષ્ય મુમુક્ષુને વર્તમાન પરિસ્થિતિમાં કોઈ બચાવનાર હોય તો આ એક જ પ્રકાર છે. સત્સંગનો લક્ષ્ય એ તો એટલા માટે તો પૂજી બેન શ્રીનો દ્રષ્ટાંત લઈએ છીએ. 15 વર્ષની ઉંમરે જેમણે સત્સંગ માટે ગ્રહ ત્યાગ કર્યો, છોડી દીધો, ક્ષેત્ર ન જોઈએ, વિચાર એટલો જ હતો કે અહીંયા આ ક્ષેત્રમાં કરાંચીમાં ક્યાંય સત્સંગ મળે એવું નથી, તો એ સત્સંગ વગરનું જીવન અસહ્ય છે એ પરિસ્થિતિમાં એમણે એ સાહસ એ ઉંમરમાં કર્યું. સ્ત્રી પર્યાય, નાની ઉંમર, બીજું કાંઈ જ્ઞાન સમજણ ઊંડું નહીં, પણ એક જે જે જગ્યાએ જે પગથિયે જે વિવેક કરવો જોઈએ એ જગ્યાએ તે પગથિયે જો તે વિવેક ન થાય તો આગળનો કોઈ વિવેક થાય છે એ વાત વિચારવા જેવી રહેતી નથી. સત્સંગનો લક્ષ અમારા આત્માને વિશે વસે છે. હવે પોતાને સત્સંગ પ્રાપ્ત નથી થતો, પણ લક્ષ છે એ તીવ્ર રહે છે, એટલે દરેક પત્રોમાં મુમુક્ષુને એ વિષય ઉપર હેમરિંગ કરે છે, કેમ કે પોતાની ભાવના છે, પોતાનો અભિપ્રાય છે, એટલે એ વાત ફરીને એ જ વાત ઉપર. વિપર્ય વર્તે છે એટલે વિરુદ્ધ, અત્યારે તો આખી પરિસ્થિતિ ઉદયની જુદી જ છે, ઉલટી દિશા છે, વિપર્ય એટલે ઉલટી પરિસ્થિતિમાં છે. સત્સંગનો લક્ષ અમારા આત્માને વિશે વસે છે, તથાપિ ઉદયાધીન સ્થિતિ છે, જે પરિસ્થિતિ છે એ તો ઉદયને આધીન છે, અને તે એવા પરિણામે હાલ વર્તે છે અથવા એનું એવું પરિસ્થિતિ ઉદયની છે કે તમ મુમુક્ષુ જનના પત્રની પહોંચ માત્ર પણ વિલંબેથી અપાય છે. પહોંચે તરત લખાતી નથી, લાંબુ તો ઉત્તર નથી લખી શકતા, પણ પહોંચ દેવી હોય તો પહોંચ લખવામાં પણ સમય લાગી જાય છે, એવી કોઈ ઉદયની ઉલટી પરિસ્થિતિમાં પીડ્યા છીએ. લક્ષ નથી છૂટતો, છતાં લક્ષ તીવ્ર છે એટલે ભક્તિના શબ્દો આવી ગયા છે. મુમુક્ષુના સત્સંગમાં રહેવા, ભક્તિભાવે રહેવું એ પ્રકાર આવી ગયો છે. તત્વની વાત તો પછી આવે છે ને ભાઈ, આટલી સ્થિતિમાં આવ્યા વગર તત્વની વાત શું કરશે, અને તત્વની વાત શું પરિણમશે, શું સમજાશે, કઈ નહીં થાય, વાત વાત જ રહી જશે. આ સ્થિતિ છે એની, પાત્રતાની, આ સ્થિતિ છે. તત્વ તો પાત્ર વિના રહેતો નથી, ગમે તે સ્થિતિમાં પણ અપરાધ યોગ્ય પરિણામ નથી. આટલો ઉદય છે, તમને પત્રની પહોંચ પણ લખાતી નથી, તો પણ એ સ્થિતિમાં પણ અમારા પરિણામમાં કોઈ અપરાધ થાય છે એ નથી. અપરાધ વિરાધનાના પરિણામ નથી થતા, અંતરની આરાધના બરાબર ચાલે છે. એટલે કોઈને શંકા ન પડે, ખુલાસો કરી દે છે, ગમે તે સ્થિતિમાં પણ અપરાધ યોગ્ય પરિણામ નથી, પરિણામમાં કોઈ અપરાધ થાય છે એ રીતે વર્તતા નથી. અમે ઘણી સાધારણ પુરુષાર્થની દશા છે અને એ સ્થિતિમાં સંયોગની ભીડ વચ્ચે પણ મજબૂત તીવ્રપણે પુરુષાર્થ વર્તે છે એવી દશામાં છે, ચાલે છે. એ ખુલાસો 429માં વચ્ચેના પેરેગ્રાફમાં કહ્યો છે કે મારી ચિત્તવૃત્તિ વિશે ક્યારેક ક્યારેક લખાય છે. પોતાના ચિત્તની વૃત્તિ વિશે ક્યારેક ક્યારેક હું લખું છું, તેનો અર્થ પરમાર્થ ઉપર લેવા યોગ્ય છે, એનો અર્થ બીજી રીતે નહીં કરતા. અને એ લખવાનો અર્થ પરમાર્થ ઉપર એટલે શું કે એ લખવાનો અર્થ કઈ વ્યવહારમાં માઠા પરિણામ વાળો દેખાવો યોગ્ય નથી. ઘણો ઉદય છે, તીવ્ર ઉદય વર્તે છે, માટે પરિણામ અમારા બગડી જાય છે એમ નથી કહેતા. જેમ જેમ ઉદયની ભીસ વધે છે, અમારા પરિણામ ઉજ્જવળ થી ઉજ્જવળ વધારે થતા જાય છે એમ કહેવું છે. એટલે એ લખીએ છીએ તો બે વાતને સમજાવવા માટે, એ દશા શું છે એનું દર્શન થાય એના માટે એ વાત લખે છે, બીજી રીતે વિચારવા જેવું નથી. શુભેચ્છા સંપન્ન મુમુક્ષુજનો શ્રી અંબાલાલ વગેરે, એ પણ અંબાદના મુમુક્ષુ ભાઈ ઉપરનો પત્ર છે. પત્ર બે પહોંચ્યા છે. અત્રે સમાધિ પરિણામ છે, સમાધિ પરિણામ છે તે જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના સ્વરૂપની જે થાય છે એ પરિણામ બરાબર વર્તે છે. અંદરનું સ્વાસ્થ્ય છે એ બરાબર અંતરેમાં નથી, તથાપિ બહારમાં ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે, બહારના કાર્યોની ભીડ પણ ઘણી રહે છે અને તેમ કરવામાં ઉદાસીનતા, બહારના પ્રસંગમાં પ્રવર્તવામાં ઉદાસીનતા ઉપેક્ષા, છતાં ઉદય યોગ હોવાથી નિષ્કલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. આત્માને ક્લેશ ન થાય, પરિણામ બગડે નહીં, અપરાધ થાય નહીં એવા પરિણામે પ્રવૃત્તિ જે થઈ જાય તે થઈ જાય, ન થઈ જાય તે ન થઈ જાય, ઉપેક્ષા ભાવે એ પરિણામે પ્રવૃત્તિ ઘટે છે અને એ રીતે પ્રવૃત્તિ ચાલે છે. એ પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી જાય. હા, ઘણી દિશા છે, બહુ રસ્તો કાપ્યો છે. 10 વર્ષમાં તો અનંત ભાવ નો છેદ ઉડાવીને એક ભાવ તારી પણ જે એમને લીધું 422ના પત્રમાં, એ સ્થિતિ પહોંચી ગયા છે. 10 વર્ષની અંદર જેટલું કામ કર્યું છે અને તે પણ ગ્રસ્તના અને વેપારના અને શરીરની અશાતાના યોગમાં. છેલ્લા 2-3 વર્ષમાં શારીરિક સ્થિતિની અશાતા ઘણી રહી છે, તો પણ અંતર પુરુષાર્થમાં એટલું જ કામ કર્યું છે કે કોઈ વધારે જન્મ મરણ નો પ્રસંગ ઉભો રહે નહીં. ખલાસ કરી વિતરાગતા વિશેષ સ્વરૂપને એકદમ અંદરમાં જોરથી વળગીને રહે છે. એટલે તો કોઈ વાર લખે છે ને કે દ્રવ્ય 4th છે પણ ભાવે 7th છે એમ લખે છે, અથવા સશરીર દશા છે પણ ભાવે તો અશરીર દશા વર્તે છે. એટલી બધી વાત લખે છે. પોતાના સુખ ના હેતુ, પોતાના સંસારના હેતુથી નહીં, અન્ય કારણથી ચાલે છે, કોકનું દેવું ભરપાઈ કરે છે. જગ્યાએ લખે છે ને કે લોકો પ્રવૃત્તિ કંઈક લેવા માટે કરે છે, અમારી પ્રવૃત્તિ કંઈક દેવા માટે છે. લખે છે દેવા માટે, લેવા માટે નથી. દેવાશંકર નું થોડું લેણું છે, ખ્યાલમાં છે, દેવા માટે આવ્યા છે. એટલે કોઈ ક્લેશ થવાનો પ્રશ્ન નથી, પોતાને ક્લેશિત પરિણામ નથી. ના, રસ હોય ને ત્યાં ક્લેશ વધે, એનું પરિણામ નિરસપણું ભજે છે ત્યારે ક્લેશ છે. પછી એને ક્લેશ આશ્ચર્યકારક દશા છે. એક ઈંટ આગળ પાછી ન થવી, જરાક આગુ પાછું થાય એમ માથું બગડી જાય. ઉપેક્ષા રસ જ નથી. આવી પડેલું છે, આ પૂર્વ કર્મ થી આવી માથે આવી પડેલું છે. એ જેમ તમે પતાવીને પૂરું કરવાની એવી રીતે છે. એટલે ક્લેશ પરિણામ થતા નથી. એ તો બહારની સ્થિતિ છે, અંતરની સ્થિતિ વચનાતીત છે. એ ઓળખાય તો બેડો પાર થઈ જાય એવો વિષય છે. એટલી જે પોતાના સ્વરૂપને વળગીને જે પરિણામ ચાલે છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, શ્રદ્ધા તો કમાલ કરે છે. એક પરિણામને જોતું નથી. શ્રદ્ધાનું પરિણમન તો આ એકને સ્વીકારતું નથી. બહારની દશા, અંદરની દશા, કોઈ દશાને સ્વીકારતી નથી. એટલી જબરદસ્ત પકડ છે એક પરમાત્મ તત્વની શ્રદ્ધાને, અને એને બધા જ ગુણો એને અનુસરે છે. આવી એક જબરદસ્ત પકડ છે એને બધા ગુણને એને અનુસરે છે. જેમ એક કોઈ મોટા લડવૈયાને આખું સૈન્ય પાછળ ઉભો રહીને ટેકો આપે, એક મોટા નેતાને જેને મોટો સમાજ ટેકો આપે, એમ આખા આનંદ ગુણ નો સમાજ એક શ્રદ્ધા ને ટેકો આપે છે. એવી રીતે અનુસરે છે. એ પણ આશ્ચર્યકારી છે. એ સમજાય તો વાત પૂરી થઈ જાય એવું કહે છે. જીવંત કથાનો યોગ છે. કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા જોઈએ છે. એટલે બીજા કાર્યમાં રોકાઈ જવાય નહીં, એના માટે કોઈ સદગ્રંથનું વાંચન રાખવું યોગ્ય છે. કોઈ અધ્યાત્મ શાસ્ત્ર છે એનું અધ્યયન રાખવું, કે જેથી પ્રમાદ એટલે બીજા કાર્યમાં રોકાઈ જવાય નહીં, બીજા કાર્યની અંદર વ્યસ્ત થવાય નહીં. એ જ પ્રમાણ છે. કોઈ પોતાનું હિત છોડી દે છે, હિતનું લક્ષ છૂટી જાય છે, મોટો પ્રમાદ છે. અને એમાં ખબર નથી રહેતી એટલે પ્રમાદને ચોર કહેવામાં આવે છે. આત્માના ગુણ રત્નને ચોરે છે. કોઈ માણસ આપણા વિશે કઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતા સુધી સાંભળ્યા રાખવું, એટલું મુખ્ય કામ છે. કોઈ માણસ પોતાના વિશે કાંઈ જણાવે ત્યારે એને બરાબર મધ્યસ્થતાથી ગંભીરતાથી સાંભળો. મારો વિરોધ કરે છે એમ જલ્દી ન લઈ લેવું. મારો દોષ દેખાડે છે, મારો વાંક કાઢે છે, મારી ભૂલ પ્રસિદ્ધ કરે છે, અથવા મારી છાપ ગાડે છે, મારી આબરૂ બગાડે છે એમ ન લેવું. કોઈ માણસ આપણા વિશે કાંઈ પણ જણાવે ત્યારે, ક્યારે જણાવે ત્યારે ગંભીર મનથી બનતા સુધી સાંભળ્યા કરો. બને ત્યાં સુધી એને સાંભળવો ગંભીરતાથી, કોઈ પણ જાતનો પ્રતિભાવ આપ્યા વિના એને સાંભળવો, એની વાત વિશે ઉપર વિચાર કરવો કે એ કહે છે એમાં કેટલું સત્ય છે, અને આ આત્માને એથી શું ફેરફાર કરવા જેવો છે, એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલા કઈ હર્ષખેદ જેવું નથી. એ વાતની યોગ્યતા અયોગ્યતા નક્કી થયા પહેલા હરખો કરવાનો શું પ્રશ્ન ઉભો થાય છે? પ્રસંગ વસાત માર્ગદર્શન આપેલું છે. મારી ચિત્તવૃત્તિ વિશે ક્યારેક ક્યારેક લખાય છે, તેનો અર્થ પરમાર્થ ઉપર લેવા યોગ્ય છે. એ ચિત્તવૃત્તિનો વિષય લખીએ છીએ, ક્યારેક ખેદ થાય છે, ક્યારેક આમ થાય છે, આમ થાય છે, તો એથી કોઈ અપરાધ થાય છે એવું ગણવા જેવું નથી. તેનો અર્થ પરમાર્થ ઉપર લેવા યોગ્ય છે, અને એ લખવાનો અર્થ કાંઈ વ્યવહારમાં માઠા પરિણામ વાળો દેખવો યોગ્ય નથી. વ્યવહારમાં અમારા પરિણામ બગડી જાય છે એવા અર્થે તમે નહીં વિચારતા. હા, અથવા કોઈના પ્રત્યે દ્વેષ થાય છે એવું પણ નથી. માઠા પરિણામમાં પોતાના પરિણામ બગડતા નથી, બીજા પ્રત્યે દ્વેષ થાય છે એવું પણ નથી, તિરસ્કાર થાય છે એવું નથી, એમાં કોઈ દ્વેષ નથી. પરમાર્થનું અમે અમારું પારમાર્થિક કાર્ય બરાબર કરીએ છીએ, છતાં અમારી અનુમોદના નથી પ્રવૃત્તિને, વિષય કશાયની પ્રવૃત્તિને અમારી અનુમોદના નથી, એટલો જ અર્થ એમાંથી લેવો. અથવા અમારી ભાવના આત્મામાં સ્થિર થવું, આત્મામાં લીન રહેવું અને બીજું કાંઈ કર્તવ્ય નથી એવો જે અમારો, બીજું કાંઈ ઉપાદેય નથી એવો જે અમારો અભિપ્રાય, અમારી શ્રદ્ધા, એને અનુસરીને કાંઈ લખાય છે, તો એથી કોઈ અમારા પરિણામ બગડી જાય છે એમ કંઈ વિચારવા યોગ્ય નથી. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. જે પૂર્વે જે સંસ્કાર નાખ્યા છે એ સંસ્કાર મટવા દુર્લભ હોય છે. આ જે પ્રકૃતિનો ઉદય છે ને, કોઈને કોઈ પ્રકૃતિ, કોઈને કોઈ પ્રકૃતિ, કોઈને કોઈ, કોઈની લોભની, કોઈને ક્રોધની, કોઈની માયાની, એ પ્રકૃતિ જે છે એ સંસ્કાર તીવ્ર પડી ગયા હોય છે ત્યારે એ મુખ્ય પ્રકૃતિ કામ કરે છે કે ભાઈ એની પ્રકૃતિ છે અને એ પ્રકૃતિનો દોષ છે. એનો અર્થ શું છે? એ સંસ્કાર એને ઘણા લઈ લીધા છે. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે, એ જલ્દી નથી મટતા. એ જ્ઞાનમાં જ એવી તાકાત છે, જ્ઞાન દશામાં એવી તાકાત છે કે જે પ્રવૃત્તિને તોડે છે, પ્રકૃતિને તોડે છે. નહીતર પ્રકૃતિને જે પ્રકાર છે એના વિશે લોકોએ બુદ્ધિગમ્ય રીતે પણ એ ટોટલ મારી દીધો છે કે ભાઈ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, આ મળશે ત્યારે એ પ્રકૃતિ નહીં હોય, જીવશે ત્યાં સુધી તો આ જ પ્રકૃતિ અજીવશે એવું લોકો સમજી લે છે. અને એ રીતે પણ એને મુખ્ય નથી કરતા, કરે છે કે એની પ્રકૃતિ છે, એમાં બીજો કોઈ ઉપાય નથી, એ એમ જ થશે, બીજું કંઈ કરવા માગશે તો નહીં કરી શકે, એ લાચાર છે, પોતાની પ્રકૃતિના ઉદય પાસે એ લાચાર છે. એટલો જીવ હારેલો છે, એક જીનમાર્ગ, એટલે તો જીનમાર્ગ એનું નામ આપ્યું, જીતે છે, પ્રકૃતિ ઉપરનો વિજય છે સમ્યક પ્રકારે. ફરક તો મુમુક્ષુ દશાથી પડે છે, પછી જ્ઞાન દશામાં તો વિજય છે એનો, પણ મુમુક્ષુ દશામાં પ્રકૃતિ ઉપર પહેલો ઘા પડે છે, પ્રકૃતિ ફરી જાય છે. બીજાને પણ એમ લાગે કે આ માણસ ફરી ગયો છે, પહેલા આવો તો હવે આવો નથી દેખાતો, એટલો ફેર એને દેખાય છે, બીજાને દેખાય છે. એ આ આત્માના સંસ્કારનું મોટું કાર્ય છે, એ આત્માના આ પ્રકૃતિના સંસ્કાર છે, પેલા સ્વભાવના સંસ્કાર છે. સ્વભાવ પ્રકૃતિનો દુશ્મન છે અને પ્રકૃતિ સ્વભાવની દુશ્મન છે. જે દુશ્મન બળવાનો હોય એનું રાજ ચાલે છે, સીધી વાત છે. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. કાંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય, એ સાધનનું મુખ્ય કારણ છે. પોતાના આત્મકલ્યાણને વિશે એ દિશામાં જ આ જીવ કાંઈ પણ પ્રવૃત્તિ કરે, એ દિશામાં એ પગલું પણ ભરે, તો એ સાધનનું મુખ્ય કારણ છે. એ સંસ્કારને મટાડશે, પ્રકૃતિના સંસ્કારને બીજું કોઈ મટાડશે એને એક આત્મકલ્યાણની દ્રઢ ઈચ્છા પણ એ સંસ્કાર ઉપર ઘા પાડે છે, એ મુખ્ય કારણ છે. બાકી એવો વિષય કોઈ નથી, અથવા જગતમાં બાકી એવો કોઈ વિષય નથી, એવી કોઈ વસ્તુ નથી કે જેની માસે એટલે જેની પાછળ ઉપાધિ તાપે દિનપણે તપવું યોગ્ય હોય. જગતમાં એવી કોઈ ચીજ નથી કે પોતાના આત્માને વેચી નાખવો પડે એમ કે છે. દિનપણે ઉપાધિ કરીને તપવું, તપશ્ચર્યા કરવી એવી કોણ જગતમાં ચીજ છે? એવી કોઈ જગતમાં ચીજ નથી કે જેની પાછળ દિનપણે ઉપાધિપણે તપવું યોગ્ય હોય. અથવા એનો અર્થ કરે છે પાછા, એવો કોઈ ભય રાખવો યોગ્ય નથી કે જે માત્ર આપણને લોક સંજ્ઞાથી રહેતો હોય. શું છે લોક સંજ્ઞામાં? લોકોમાં જે પોતાની સ્થિતિ સંબંધીની જે આબરૂ છે એનો ભય ઘણો જીવન લાગે છે કે અરે અમે આમ ગણાઈએ છીએ અને હવે પાછા આમ ગણાશું તો આમ જીવને લોક સંજ્ઞાનો ભય રહે છે. પછી એવો કોઈ ભય રાખવો યોગ્ય નથી. લોકોને જે આંખ મૂકવો હોય તે મૂકે. અમે તો આ ભવમાં અમારું આત્મકલ્યાણ કરવા માટે આવ્યા છીએ, એ આત્મકલ્યાણ કરીને જાશું. બાકી અમારે કાંઈ કોઈના સામું જોવું નથી કે કોણ શું જોશે, કેવી રીતે અમને ગણશે, કેવી રીતે અમારો વિચાર કરશે, શું અમારો અભિપ્રાય બનશે, એ કાંઈ અમારે વિચાર કરવાની જરૂર નથી. બે વાત લીધી છે. જગતમાં એવો કોઈ વિષય નથી, એવી કોઈ ચીજ નથી એમ કે છે કે જેની અર્થે આ આત્માને દીનતાને ઉપાધિ કરવી પડે, એવી કોઈ જગતમાં ચીજ નથી. અને લોકસંજ્ઞાથી કોઈ ભય પણ રાખવો યોગ્ય નથી. લોકસંજ્ઞાને કારણે કોઈ ભયમાં રહેવા યોગ્ય નથી. અને લોકસંજ્ઞાનો ભય રાખે તો પણ પરિસ્થિતિ બદલાય તો આ જીવનો અધિકાર કેટલો, શું કરી શકે? ફરતી બદલતી પરિસ્થિતિને ફેરવી નાખે ભયથી કાંઈ? ભય રાખે તો પણ જે થવાનું છે તે થવાનું, અને પરમાર્થ માર્ગમાં નિશ્ચળ રહે તો પણ જે થવાનું તે થવાનું, નિર્ભય રહે તો પણ જે થવાનું તે થવાનું, ભયવાન રહે તો પણ જે થવાનું તે થવાનું છે. એ રીતે ઉપેક્ષા કરે અને પોતાના સન્માર્ગને વિશે બરાબર અચળ રહે એના ઉપર કોઈ પત્ર લખ્યો છે, કોના ઉપર લખ્યો છે? ચારસો ને ત્રીસ નો પત્ર છે. સૌભાગ્યભાઈ ખાસ કરીને સત્પુરુષોની તીર્થંકર આદિની કારુણ્ય વૃત્તિ કેવી હોય છે, બીજા જીવોને હિત થાય એ સંબંધમાં પરિણામ કેવા હોય છે, એનો બહુ સુંદર પત્ર છે. પત્રે પ્રવૃત્તિ ઉદય એ સમાધિ છે, એક ટુકડામાં કેટલી વાત લીધી છે. અત્રે પ્રવૃત્તિ ઉદય એ સમાધિ છે. પ્રવૃત્તિ ઉદય અસમાધિ નથી, પણ પ્રવૃત્તિ ઉદય સમાધિ છે. પ્રવૃત્તિ પ્રવૃત્તિ રીતે ચાલે છે, સમાધિ સમાધિમાં બરાબર ચાલે છે. લીમડી વિશે જે આપને વિચાર રહે છે તે કરો.